એકત્ર ફાઉન્ડેશન પ્રસ્તુત કરે છે ગ્રંથસાર, વિશ્વની શ્રેષ્ઠ કૃતિઓનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. ગ્રંથસારમાં આપનું સ્વાગત છે. આજે આપણે એક એવા પુસ્તકની ઊંડી ચર્ચા કરવા જઈ રહ્યા છીએ જે માત્ર વાર્તા નથી પણ ઇતિહાસનો એક
અરીસો છે
અને માનવીય જુસ્સાની સંઘર્ષની ગાથા છે. હું વાત કરી રહ્યો છું સુ મોન્કેડ દ્વારા લખાયેલ ધી ઇન્વેન્શન ઓફ વિંગ્સની.
હા, સુ મોન્કેડ અમેરિકન દક્ષિણના ખૂબ જાણીતા લેખિકા.
બરાબર. અને એમનું લેખન ખાસ કરીને સ્ત્રીઓના જીવન, એમની અંદરની દુનિયા, એમની આધ્યાત્મિક ખોજ
અને સામાજિક ન્યાય એમના પર કેન્દ્રિત હોય છે, ખરું ને?
બિલકુલ. એમની પહેલી નોવેલ ધ સિક્રેટ લાઈફ ઓફ બીઝ એ પણ બહુ સફળ રહી હતી. પણ આ પુસ્તક ધી ઇન્વેન્શન ઓફ વિંગ્સ જે 2014માં આવ્યું એ કંઈક અલગ જ છે.
હા, એની વાત જ જુદી છે, ઊંડાણ છે એમાં. ન્યુયોર્ક ટાઈમ્સ બેસ્ટસેલર તો બન્યું જ
અને ઓપરાના બુક ક્લબ 2.0ની પસંદગી પણ, એટલે એની પહોંચ ઘણી મોટી હતી.
ચોક્કસ.
આ વાર્તા આપણને લઈ જાય છે 19મી સદીની શરૂઆતમાં. સ્થળ છે ચાર્લ્સટન, સાઉથ કેરોલિના,
એટલે કે ગુલામી પ્રથાનો ગઢ કહી શકાય એવો વિસ્તાર.
બરાબર. અને એ સમયના સમાજમાં ગુલામી જાણે એક સામાન્ય વાત હતી, વ્યવસ્થાનો ભાગ હતી. નવલકથાના કેન્દ્રમાં બે સ્ત્રીઓ છે. એક છે સારા ગ્રિમકી, શ્વેત છે, પૈસાદાર ગુલામ માલિક પરિવારની દીકરી,
અને બીજી છે હેન્ડફુલ, જેને લોકો હેટી પણ કહે છે, એક આફ્રિકન અમેરિકન ગુલામ છોકરી.
અને એ હેન્ડફુલ સારાને એના 11મા જન્મદિવસે ભેટ તરીકે મળે છે.
શું ભેટ! આજ વાતથી આખી વાર્તાનો તણાવ શરૂ થાય છે.
સાચી વાત. આપણે આજે આ બે સ્ત્રીઓના જીવનના લગભગ 3 દાયકા લાંબા સફરની વાત કરીશું. એમના રસ્તા ભલે અલગ હોય પણ ક્યાંક જોડાયેલા છે.
હા, એમની સ્વતંત્રતાની શોધ, પોતાની ઓળખ માટેની લડાઈ અને પોતાનો અવાજ, અવાજ મેળવવા માટેનો સંઘર્ષ.
તો શરૂ કરીએ આ બે દુનિયાની સફર, એક જ શહેરમાં પણ કેટલી અલગ.
ચોક્કસ. પહેલા સારાની દુનિયા જોઈએ. ચાર્લ્સટનનો ઉચ્ચ સમાજ એટલે સુવિધાઓ તો ખરી જ, મોભો સ્થાન.
પણ સ્ત્રીઓ માટે, એમના માટે તો જાણે એક સોનાનું પિંજરું. નિયમો બહુ કડક.
બરાબર. ભણવાનું નહીં, સમાજમાં કોઈ ભૂમિકા નહીં, મત આપવાનો કે જાહેર જીવનમાં ભાગ લેવાનો તો સવાલ જ નહીં. એમની જગ્યા ઘરમાં જ.
જ્યારે બીજી બાજુ હેન્ડફૂલની દુનિયા છે, એ તો શબ્દોમાં વર્ણવવી પણ મુશ્કેલ છે. ગુલામીની ક્રૂર વાસ્તવિકતા.
હા, સતત ડર, માલિકની મરજી પર જીવવાનું, શારીરિક માનસિક ત્રાસ, કોઈ માનવીય અધિકાર જ નહીં, એ તો માલિકની મિલકત ગણાય.
વિચાર કરતા પણ કંપારી છૂટી જાય.
અને વાર્તાની શરૂઆત જ એવી રીતે થાય છે કે આ બંને દુનિયા ટકરાય છે. 11 વર્ષની સારા પહેલીવાર ગુલામ પર થતો અત્યાચાર જુએ છે
અને એનાથી હચમચી જાય છે. એના મનમાં પ્રશ્નો ઉઠે છે.
હા, અને એ જ દિવસે, એના જન્મદિવસ પણ, એને ભેટમાં મળે છે હેન્ડફૂલ. બસ ત્યાંથી એમના સંબંધની શરૂઆત.
એક એવો સંબંધ જેમાં પ્રેમ છે પણ અપરાધભાવ પણ છે, જવાબદારી છે પણ અંતર પણ છે. બહુ જટિલ.
બિલકુલ. અને હેન્ડફૂલના જીવનમાં એની મા શાર્લોટ એનો બહુ મોટો પ્રભાવ છે.
શાર્લોટ
એ દરજી હતી ને? હા, ખૂબ કુશળ દરજી, અને એ વાર્તા કહેવામાં પણ માહેર. એ હેન્ડફૂલને વાર્તાઓ કહેતી, એમના આફ્રિકન વારસાની વાતો,
પૂર્વજોની વાતો, અને પેલી ઉડીને આફ્રિકા પાછા જવાની વાત.
હા, એ વાર્તાઓ ખાલી મનોરંજન નહોતી, એ ગુલામીની કાળી રાતમાં આશાનું, ઓળખનું અને અંદરના પ્રતિકારનું એક નાનું દીવડું હતી.
એટલે કે એ વાર્તાઓ હેન્ડફૂલને યાદ અપાવતી કે ભલે શરીર બંધનમાં હોય, મન તો મુક્ત રહી શકે છે.
બરાબર. અને આ જ સમયે સારા પણ અંદરથી લડી રહી છે. એના પરિવાર, એના સમાજના વિચારો સાથે એ સહમત નથી,
ખાસ કરીને ગુલામી પ્રથા બાબતે.
હા, એ નાનપણથી જ સંવેદનશીલ છે, એનામાં ન્યાયની ભાવના છે, પણ એ જે માને છે એ એના સમાજની માન્યતાઓથી સાવ વિરુદ્ધ છે.
અને એ ભણવા માંગે છે, એને વકીલ બનવું છે, પણ સમાજ કહે છે ના, આ છોકરીઓનું કામ નથી.
એની બધી ઈચ્છાઓ એની બુદ્ધિને દબાવી દેવામાં આવે છે.
અને એમાં પાછું એનું તોતળાપણું, એ બોલવામાં થોથવાય છે.
હા, અને એ જાણે પ્રતીક બની જાય છે, એક એવા સમાજનું પ્રતીક જે સ્ત્રીઓને બોલવા જ દેવા નથી માંગતો, એમના અવાજને દબાવી દેવા માંગે છે.
એટલે સારાનો સંઘર્ષ ખાલી બહારનો નથી, અંદરનો પણ ઘણો મોટો છે.
જ્યારે હેન્ડફુલ અકલ્પનીય મુશ્કેલીઓ વચ્ચે પણ અદ્ભુત રીતે ટકી રહે છે, એની મા પાસેથી મળેલી શક્તિ અને પોતાની સૂઝબૂછ,
એ પોતાની ગરિમા જાળવી રાખવાનો પ્રયત્ન કરે છે, એ બહુ મહત્વનું છે.
હા, એની ચાલાકી, એની હિંમત એને આ અંધારી દુનિયામાં જીવવામાં મદદ કરે છે.
એ પેલી સ્ટોરી ક્વિલ્ટની વાત કરવી પડે, શાર્લટ જે બનાવે છે, વાર્તા કહેતી રજાઈ.
અરે વાહ, હા, એ ખૂબ જ શક્તિશાળી પ્રતીક છે. એ ખાલી સીવેલા કપડાના ટુકડા નથી,
એ તો ઇતિહાસ છે, પેઢીઓનો ઇતિહાસ, એમનો વારસો, ગુમાવેલી ઓળખ અને આઝાદીની તડપ, બધું જ એમાં વણેલું છે.
ચોક્કસ, એ ક્વિલ્ટ હેન્ડફુલ માટે એની મા સાથે, એના મૂળ સાથે જોડાવાનું સાધન છે. પણ દુઃખની વાત એ છે કે શાર્લટ ભાગી જવાનો પ્રયાસ કરે છે
અને નિષ્ફળ જાય છે. પછી એનું શું થાય છે?
એ ગાયબ થઈ જાય છે, કોઈને ખબર નથી પડતી. આ ઘટના હેન્ડફુલ માટે મોટો આઘાત છે, પણ એના મનમાં જે મુક્તિની આગ હતી એને વધુ ભડકાવે છે.
આ બંનેની પરિસ્થિતિ કેટલી જુદી છે એ એક સંવાદમાં બહુ સરસ રીતે આવે છે.
હા, જ્યારે હેન્ડફુલ સારાહને કહે છે,
મારું શરીર ગુલામ હોઈ શકે પણ મારું મન નહીં, તમારા માટે તે ઉલટું છે.
બરાબર, આ એક વાક્ય જ ઘણું કહી જાય છે, શારીરિક ગુલામી અને માનસિક બંધન વચ્ચેનો ભેદ.
બંને માટે સ્વતંત્રતાનો અર્થ કેટલો અલગ છે.
જેમ જેમ વર્ષો વીતે છે, લગભગ 1811 થી 1829 સુધી, સારાહ અને હેન્ડફુલના રસ્તા વધારે સ્પષ્ટ રીતે જુદા પડે છે.
પણ અંદરનો સંઘર્ષ તો ચાલુ જ રહે છે ને?
હા, સારાહ પોતાના સમાજની ગુલામી પ્રત્યેની ઉદાસીનતા, એની સ્વીકૃતિથી વધુને વધુ દુઃખી થાય છે.
એને આ બધું સ્વીકાર્ય નથી
અને એ શાંતિની શોધમાં આધ્યાત્મિકતા તરફ વળે છે.
હા, ક્વેકર પંથ તરફ, કારણ કે ક્વેકર્સ ગુલામીનો વિરોધ કરતા હતા.
અને આખરે એ મોટો નિર્ણય લે છે, ચાર્લ્સટન છોડી દે છે
અને ફિલાડેલ્ફિયા જાય છે.
હા, એક બહુ મોટું પગલું હતું. એ ગુલામી વિરોધી ચળવળની નજીક જાય છે, પણ એના પરિવારથી દૂર થઈ જાય છે.
એ સમયે હેન્ડફુલના જીવનમાં શું ચાલે છે? એના માટે તો પરિસ્થિતિ વધુ ખરાબ થઈ હશે.
હા, એના માટે સમય વધુ ને વધુ કઠિન બનતો જાય છે. ગુલામીની ક્રૂરતા વધે છે અને પછી પેલો ડેનમાર્ક વેસીનો બનાવ બને છે.
હા, એ વિદ્રોહનું કાવતરું જે નિષ્ફળ ગયું.
બરાબર, અને એના પછી ગુલામો પરના નિયંત્રણો ભયંકર રીતે વધી જાય છે. શંકા, ડરનો માહોલ, હેન્ડફુલ આ બધું સહે છે, પ્રેમ પણ અનુભવે છે, નુકસાન પણ, અને બસ ટકી રહેવા માટે લડે છે.
એટલે આ સમયગાળામાં બંને, સારાહ અને હેન્ડફુલ, ધીમે ધીમે સમજવા લાગે છે કે એમની પોતાની મુક્તિની લડાઈ એ કોઈ અલગ વસ્તુ નથી.
હા, એ મોટા અન્યાય સામેના સંઘર્ષનો જ એક ભાગ છે. જ્યાં સુધી સમાજમાં અન્યાય છે, ત્યાં સુધી કોઈ ખરા અર્થમાં મુક્ત નથી.
એમની મુક્તિની કલ્પના હવે વ્યક્તિગત નથી રહેતી, એ વ્યાપક બને છે.
બરાબર,
અને પછી આવે છે તબક્કો, લગભગ 1830 થી 1835નો, જ્યાં તેઓ ખરા અર્થમાં પોતાનો અવાજ શોધવાની કોશિશ કરે છે, પોતાની પાંખો બનાવવાની.
હા, ખાસ કરીને સારાહ, ફિલાડેલ્ફિયામાં એ જમાનામાં સ્ત્રીઓ માટે જે શક્ય નહોતું એવું કામે કરે છે,
જાહેરમાં બોલવાનું શરૂ કરે છે ગુલામી વિરુદ્ધ.
વિચાર તો કરો, એ સમયે સ્ત્રી જાહેરમાં બોલે એ જ મોટી વાત હતી. અને પછી એની બહેન એન્જેલિના પણ જોડાય છે
અને ગ્રીમકે બહેનો ઇતિહાસ રચે છે. એમનું કામ ખાલી ગુલામી વિરોધ નહોતું રહેતું,
ના, એ સ્ત્રીઓના અધિકારો માટેની લડતનો પાયો પણ બની જાય છે.
ખરેખર ક્રાંતિકારી. અને ચાર્લ્સટનમાં હેન્ડફુલનું શું? એ પણ પોતાની લડાઈ લડી રહી છે.
હા, પોતાની રીતે, ચૂપચાપ. એ ગુલામ સમુદાયમાં એક નેટવર્ક ચલાવે છે, મદદ અને માહિતી માટે.
એની દરજીકામની આવડતનો ઉપયોગ કરે છે થોડી સ્વતંત્રતા મેળવવા.
અને સૌથી અગત્યનું, એ ભાગી છૂટવાની તક શોધતી રહે છે સતત.
અને પેલું વાંચતા લખતા શીખવાનું જોખમ પણ ઉઠાવે છે.
હા, જે ગુલામો માટે સખત મનાઈ હતી, કારણ કે જ્ઞાન એ શક્તિ હતી.
આ બધું જોતા પેલું શીર્ષક ધ ઇન્વેન્શન ઓફ વિંગ્સ કેટલું સચોટ લાગે છે.
બિલકુલ, જ્યારે સમાજ તમારી પાંખો કાપી નાખે ત્યારે તમારે જાતે જ તમારી પાંખો બનાવવી પડે, ઇન્વેન્ટ કરવી પડે.
એ કોઈ ભૌતિક પાંખોની વાત નથી.
ના, એ આંતરિક શક્તિની, હિંમતની, પોતાની રીતે રસ્તો શોધવાની વાત છે.
અને અહીં પેલી અવાજ વિરુદ્ધ મૌનની થીમ પણ એકદમ સ્પષ્ટ થાય છે.
હા, સારાહ પોતાના તોતરાપણા પર જીત મેળવીને પ્રભાવશાળી વક્તા બને છે અને હેન્ડફુલ લખતા વાંચતા શીખીને અભિવ્યક્તિનું સાધન મેળવે છે.
બંને પોતાના મૌનને તોડે છે, પોતાનું કર્તૃત્વ સ્થાપિત કરે છે.
બરાબર.
વાર્તાનો છેલ્લો તબક્કો 1836 થી 1838, અહીં બંનેની યાત્રા જાણે પરાકાષ્ઠાએ પહોંચે છે.
હા, ગ્રીમકે બહેનો, સારા અને એન્જેલિના અમેરિકાના ઇતિહાસમાં ગુલામી વિરોધી અને સ્ત્રી અધિકાર ચળવળના મુખ્ય નેતાઓ તરીકે ઓળખાય છે.
પણ એમને ભારે વિરોધનો સામનો કરવો પડે છે.
પુષ્કળ ટોળા હુમલા કરે છે, એમની નિંદા થાય છે, ચર્ચ એમને બહિષ્કૃત કરે છે, પણ એ અટકતી નથી.
એમની સફર બતાવે છે કે એક વ્યક્તિ ચૂપચાપ જોયા કરવાને બદલે પરિવર્તનનો હિસ્સો બની શકે છે.
અને બીજી તરફ હેન્ડફુલ,
એનું વર્ષો જૂનું સપનું,
આઝાદીનું સપનું.
હા, એણે વર્ષોથી જે સંબંધો બનાવ્યા હતા, જે નેટવર્ક ઊભું કર્યું હતું, એની મદદથી અને પોતાની હિંમતથી.
એની આઝાદી એના વર્ષોના સંઘર્ષ, ધીરજ અને પ્રતિકારનું ફળ છે.
વાર્તાના અંતે બંને મળે છે.
હા, એક નાનકડું પણ બહુ ભાવુક પુનઃમિલન થાય છે. એ મુલાકાત જાણે એમની આખી સફરનો સારાંશ આપે છે.
એક સહિયારી સફર, પણ કેટલી અલગ.
બરાબર. અને એ પણ બતાવે છે કે બંને સ્વતંત્રતા મેળવી, પણ એ સ્વતંત્રતાનો અનુભવ, એનો અર્થ બંને માટે કેટલો જુદો હતો.
એકની મુક્તિ સમાજ બદલવાની લડાઈમાં હતી, બીજાની શારીરિક બંધનોમાંથી બહાર નીકળવામાં.
ખરેખર આ વાર્તા ઘણા ઊંડા વિષયોને સ્પર્શે છે, જેમ કે સ્વતંત્રતા એટલે શું.
હા, શું સારા જે કહેવાથી મુક્ત હતી એ ખરેખર મુક્ત હતી, એના પર પણ સામાજિક બંધનો તો હતા જ.
બરાબર. નવલકથા કહે છે કે મુક્તિ એટલે ખાલી બહારના બંધનો તૂટવા એટલું જ નહીં,
પણ
પોતાનો અવાજ હોવો, પોતાના વિચારો વ્યક્ત કરવાની આઝાદી, પોતાના નિર્ણયો લેવાની ક્ષમતા.
બિલકુલ. અને બીજો મુદ્દો છે કે જુદી જુદી લડાઈઓ કેવી રીતે જોડાયેલી છે.
ગુલામી વિરોધ અને સ્ત્રી અધિકાર. સારા સમજે છે કે આ બંને અલગ નથી. હા, એ સ્વીકારે છે કે જો એને સ્ત્રી તરીકે બોલવાનો જ હક ન હોય, તો એ ગુલામી સામે પૂરા જોરથી કેવી રીતે લડી શકે.
એટલે કે બધા પ્રકારના અન્યાય ક્યાંક ને ક્યાંક જોડાયેલા છે.
અને પેલો નૈતિક હિંમતનો સવાલ, અન્યાયી વ્યવસ્થાનો ભાગ હોવા છતાં એનો વિરોધ કરવો, પોતાની ભૂમિકા સ્વીકારવી,
એ બહુ અઘરું છે. સારાના પાત્રમાં એ સ્પષ્ટ દેખાય છે. ખાલી સિદ્ધાંતમાં વિરોધ કરવો સહેલો છે,
પણ જ્યારે અન્યાય તમારી આસપાસ હોય, તમારા પોતાના લોકો એમાં સામેલ હોય, ત્યારે બોલવું અઘરું છે.
અને બહેનપણાની વાત પણ છે. સારા અને હેન્ડફુલનો સંબંધ જટિલ છે, પણ ક્યાંક ઊંડો છે.
હા, અને સારા અને એન્જેલિનાનો સંબંધ. મુશ્કેલીમાં સ્ત્રીઓ એકબીજાનો આધાર બને છે, ભલે ગમે તેટલા ભેદભાવ હોય.
લેખન શૈલીની વાત કરીએ તો બે અલગ અલગ પાત્રોના અવાજમાં વાર્તા કહેવાય છે.
હા, ડ્યુઅલ નેરેટિવ. એનાથી આપણે બંનેના મનમાં શું ચાલી રહ્યું છે એ સીધું અનુભવી શકીએ છે, સારાની દ્રષ્ટિ અને હેન્ડફુલની દ્રષ્ટિ.
અને ભાષા, સુ મોંગ કિડની ભાષા કાવ્યાત્મક છે, પણ સાથે સાથે વાસ્તવિકતાને પણ બરાબર પકડે છે.
પ્રતીકોનો ઉપયોગ પણ ખૂબ સરસ છે. પાંખો, પેલી સ્ટોરી ક્વિલ્ટ,
લાલ ત્રિકોણ, કોર્સેટ, પિંજરામાં પૂરાયેલા પક્ષીઓ, આ બધા રૂપકો વાર્તાને વધુ ઊંડાણ આપે છે.
આ બધું મળીને વાંચનાર પર જબરદસ્ત અસર કરે છે. ગુલામીની ભયાનકતા જાણીને દુઃખ થાય, ગુસ્સો આવે,
પણ સાથે સાથે સારા અને હેન્ડફુલની હિંમત જોઈને પ્રેરણા પણ મળે.
હા, એ ઇતિહાસના આંકડા નથી રહેતા, જીવંત માણસો બની જાય છે. એમનો સંઘર્ષ આપણને સ્પર્શી જાય છે.
અને મને લાગે છે કે આ પુસ્તક આપણને વિચારવા પર મજબૂર કરે છે, આપણે પોતે કયા અન્યાયમાં સહભાગી છીએ, કદાચ અજાણતા જ.
હા, આજે પણ કયા એવા બંધનો છે જે દેખાતા નથી, પણ આપણને જકડી રાખે છે, અથવા આપણે બીજા પર લાદીએ છીએ.
પેલું વાક્ય યાદ આવે છે, ગુલામ હોવા કરતાં વધુ ખરાબ એક જ વસ્તુ છે, ગુલામ રાખવો.
બરાબર. એ અન્યાય કરનારની નૈતિક હાર દર્શાવે છે. આ પુસ્તક આપણને પૂછે છે કે આપણે આપણા સિદ્ધાંતો પર ચાલવાની હિંમત ક્યાંથી લાવીશું,
અને સાચી સ્વતંત્રતા શું છે, ખાલી બહારના બંધનોથી મુક્તિ કે પછી
પોતાના અંતરાત્માના અવાજને અનુસરવાની હિંમત.
આ કથા એ જ યાદ અપાવે છે કે સાચી મુક્તિ એ માત્ર ભૌતિક નથી, પણ આંતરિક હિંમત અને સત્યને વળગી રહેવામાં છે.
અને એ પણ કે ન્યાયની લડાઈ ક્યારેય એકલી નથી હોતી, એ સહિયારા સંઘર્ષ અને સહાનુભૂતિથી જ જીતાય છે, ભલે રસ્તા જુદા હોય, મંજિલ માનવીય ગરિમા જ હોય છે.
આ સંવાદ અહીં પૂરો થાય છે. ફરી મળશું વિશ્વ સાહિત્યની બીજી અજોડ કૃતિ સાથે આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.